તારીખ 3/4/1997 શ્રી સમયસાર કળષ્ટિકા શ્લોક નંબર 138 તથા 42 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલ્લીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 174 મૂળ કેસેટમાં બી સાઈડમાં ડિસ્ટર્બન્સ છે.
શ્રી સમયસાર કળષ્ટિકા નિર્જરાધિકાર શ્લોક 138 જગતના સંસારી જીવને સંબોધન કરેલું છે. તારી આ દશા છે. હવે તને તારું સ્વરૂપ દેખાડીએ છીએ. તારા સ્વરૂપમાં આવ અને સ્વરૂપમાં આશ્રય કર. એટલો વિષય છે. કળશનો વિષય કેટલો છે? સંસારી જીવને આચાર્ય દેવ કરુણાથી સંબોધન કરે છે. જો તારી આવી દુઃખમય દશા છે, તું હવે તારા સ્વરૂપનો આશ્રય લે. સંસાર પ્રદમ પ્રતિપ્રદમ મીરાગીણો નિત્યમત્તા સુપ્તાયસ્મિ અપદમ પદમ શુદ્ધ શુદ્ધ સરસ ભરત સ્થાયી ભાવ અમેતી. અર્થ છે, હે સાદો અર્થ એમ થાય કે હે અંધ પુરુષ, અજ્ઞાન છે એ અંધકાર જેવું છે. એમ અંધકારમાં કોઈ દિશા ન શોધે કે કઈ બાજુ ચાલવું જોઈએ. એવી જ રીતે અજ્ઞાન અંધકારમાં હિત અહિતની દિશા સૂઝતી નથી. એટલે આચાર્ય દેવ કરુણાથી એને અંધ કહે છે. અંધ કહેવા પાછળ કોઈ બીજો આશય નથી. શબ્દ મધુર હોય કે શબ્દ કઠોર હોય, બે પ્રકારે સંબોધન થાય છે. મધુરતાથી પણ થાય છે અને કઠોરતાથી થાય છે. બંને પ્રકારમાં આશય છે કે જેને સંબોધન કરવામાં આવે છે એનો હિત કરવાનો આશય છે. એનું હિત બુદ્ધિથી સંબોધન કરે છે અને તેથી એનો આશય પકડવો જોઈએ. હે અંધ પુરુષ સંબોધન વચન છે. એટલે રાજમલજી તો સંબોધન વચન એટલો જ અર્થ કર્યો છે. હે અંધ પુરુષ એવો અર્થ જ નથી કર્યો. અંધા શુદ્ધ સ્વરૂપથી શુદ્ધ સ્વરૂપના અનુભવથી શૂન્ય છે જેટલા જીવો તે. જેટલા જગતના જીવો પોતાના મૂળ સ્વરૂપથી પોતાના અસલ સ્વરૂપના અનુભવથી શૂન્ય છે, જેને કદી અનુભવ થયો નથી, એવા જીવને અંધ કહેવામાં આવ્યા છે. ભવ અંધા, અંધ એટલે અંધનો અર્થ આટલો કર્યો. અંધ એટલે આંધળો એમ ન કહ્યો, હે આંધળા એમ ન કહ્યો. હે પોતાના સ્વરૂપના મૂળ સ્વરૂપના અનુભવથી શૂન્ય છે એવા જીવો એમ કે બહુ વચન લીધું છે. અંધા, તમે સ્વરૂપે પરમાત્મપદ સ્વરૂપ હોવા છતાં તમે તેનાથી અજાણ રહ્યા છો, એના અનુભવ શૂન્ય રહ્યા છો. આ એક બહુ કરુણાજનક પરિસ્થિતિ છે કે જેને લઈને તમે ખૂબ દુઃખી થાવ છો. હે જીવો, તમને કર્મના ઉદયથી જે ઉદયથી છે જે ચાર ગતિરૂપ પર્યાય, કર્મના ઉદયે તમારે ચારે ગતિમાં ભિન્ન ભિન્ન પર્યાય ક્રમે થાય છે, તેમજ રાગાદી અશુદ્ધ પરિણામ થાય છે, વ્યાકુળતા અને દુઃખમય છે, અને ચાર ગતિમાં પણ જન્મતા મરતા ક્યાંય સુખ નથી, તથા ઇન્દ્રિય વિષય જનિત સુખ દુઃખ ઇત્યાદિ અનેક છે, તે જેટલું કઈ છે તે કર્મ સંયોગની ઉપાધિ છે. મૂળ શબ્દ તો એમ છે કે તે બધું અપદ છે, અપદ છે એમ અવશ્ય જાણો, તે કર્મ સંયોગની ઉપાધિ છે. બે વાર કહેતા અપદ છે, અપદ છે, મૂળ શબ્દ સંસ્કૃતમાં પડે છે, અપદમ અપદમ, તે અપદ છે એટલે તમારું સ્વરૂપ નથી, જીવનું સ્વરૂપ નથી એમ અવશ્ય જાણો, એમ ચોક્કસ જાણો કે જીવનું સ્વરૂપ નથી. શું કહે છે કે અત્યારે તમને જે રીતે જગત ઓળખે છે કે આ ફલાણા ફલાણા છે, આચાર્ય દેવ કહે છે કે સર્વથા એ તમારું સ્વરૂપ નથી, સંસાર અપેક્ષા એ તો અમે એવા છીએ ને, એ ઉપેક્ષા લગાડવાનું બંધ કરે. એમ સર્વથા એ તારું સ્વરૂપ નથી, મૂળ સ્વરૂપ તો બિલકુલ એવું છે જ ને. અને સર્વથા એવો માનીને બેઠો છે, મૂળ સ્વરૂપને ખબર નથી મૂળ સ્વરૂપે તે કેવો છે, એટલે એની સામે સર્વથા લઈ લીધો. સર્વથા પોતાને સંસારી વર્તમાન કર્મજનિત અવસ્થાએ માની રહ્યો છે, સ્વીકારી રહ્યો છે અને એ પ્રમાણે વર્તી રહ્યો છે, કે સર્વથા એવો તો નથી એમ અવશ્ય જાણો, ચોક્કસ એવું જાણો, ચોક્કસ એવું જાણો, ચોક્કસ એવું જાણીને ચોક્કસ એવો નિશ્ચય કરો એમ કેવું છે. ઓકે, તો પછી આ બધું છે શું? માતા પિતા, પતિ પત્ની, દીકરા દીકરી, ભાઈ બહેન, આ બધું શું છે? માયા જાળ શું છે? જે જાળમાં તું ઘૂંચવાનો છો એ કેટલી માયા જાળ છે, બીજું કઈ નથી. આ શરીરનો સંયોગ થયા પહેલા તારે કઈ લેવા દેવા હતું નહીં, અને જેવો આ શરીરનો વિયોગ થશે એટલે કઈ લેવા દેવા રહેશે નહીં. જેમ સ્વપ્ન વિખાઈ ગયું, સ્વપ્ન બધ થઈ જશે. એટલે જ્ઞાનીઓની નજરમાં સંસાર સ્વપ્ન છે, જ્ઞાનીઓની નજરમાં સંસાર સ્વપ્ન છે. સુગાનીજી છેલ્લી વખત સોનગઢ આવ્યા પછી એમનું ધ્યાન થઈ ગયો કોલકાતા પહોંચ્યા પછી, ત્યારે 17 દિવસ રોકાણા હતા સોનગઢ, નહીં તો 10-12 દિવસ રોકાય, 10-15 દિવસ ની અંદર વ્યા જાય. છેલ્લી વખતે કઈક 2-3 દિવસ વધારે રોકાણા, છેલ્લે જતા હતા ત્યારે જવું નહોતું ગમતું, આંખમાં આંસુ આવી ગયા, સાંજની નથી બપોરે ચર્ચા કરવા બેઠા તો બોલી ન શક્યા. સિદ્ધપુરી કો છોડ કરકે જાના પડતા હૈ, સુવર્ણપુરી નો કીધું, સોનગઢ નો કીધું, સિદ્ધપુરી કો છોડ કરકે જાના પડતા હૈ. આટલું બધું ફીલ થયા પછી હાજે હું કેસ ખબર છે, સ્ટેશન ઉપર પહોંચ્યા પછી કે ચલો 17 દિન કા એક સ્વપ્ન પૂરા હુઆ. એ 17 દિન કા એક સ્વપ્ન ઓર પૂરા હો ગયા. આટલા સ્વપ્ન આવ્યા હતા એમાં એક વધારાનું સ્વપ્ન થઈ ગયું. સોનગઢ આવ્યા હતા ને ગયા હતા, એ બધું સ્વપ્ન જેવું થયા ગયા.
સાચું
છે, પેલું બધું સપનામાં થયું, સપનામાં રહ્યો, સપનામાં હસ્યો, સપનામાં પરણ્યો, સપનામાં રહ્યો, બધું સ્વપ્ન. દેહ અપેક્ષા એ વાત છે, પણ આ મૂળ સ્વરૂપ ને અનુલક્ષીને એને સ્વપ્ન કહેવાય છે. કેમ કે મૂળ સ્વરૂપ એવું ને એવું રહે છે, ફેરફાર નથી થતો, સ્વપ્ન પૂરું થઈ જાય છે, આત્મા કઈ આવતું નથી, સ્વપ્ન વાળી ચીજ કોઈ રહેતી નથી. જે માયાજાળ નિખાઈ જાય એમ બધું નિખાઈ જાય છે, પરમાણુ પરમાણુ નિખાઈ જાય છે શરીરના. જે શરીરને ખૂબ જતન કરીને સાચવતો તો એ બધા પરમાણુ નિખાઈ જાય છે, કાંઈ એ માયાનું કાંઈ એ પ્રમાણે રહેતું નથી, બધી પહેલા ફરી જાય છે. આવી ગયા, આવી ગયા, એ સહજ છે, એ સહજ છે, એ પણ સહજ છે ને આ પણ સહજ છે. કેવી છે માયાજાળ? કે જેમાં કર્મના ઉદય જનિત અશુદ્ધ પર્યાયમાં પ્રત્યક્ષપણે વિદ્યમાન છે જે પર્યાય માત્રમાં રાગ કરનારા જીવ જીવો તેઓ અનાદિકાળથી સૂતા છે, અર્થાત અનાદિકાળથી તે રૂપે પોતાને અનુભવે છે. માયાજાળ કેવી છે? કે કર્મજનિત અશુદ્ધ અવસ્થા છે, એમાં પ્રત્યક્ષપણે બધા રાગ કરી રહ્યા છે, એ અવસ્થા જીવને છોડવી ગમતી નથી. મનુષ્યપણું મળ્યું તો કે ન છોડવું, હવે મનુષ્યપણું પૂરું જ ન થવું જોઈએ, મારે મને મૃત્યુ આવવું જ ન જોઈએ. મૃત્યુ આવે ડાક્ટર એમ કહે હવે તો બાબાએ આનો ખલાસ કર, તો કે નહીં લાખ પ્રયત્ન કરો, તમે ત્યાંથી દવા મગાવો અમેરિકાથી, એક ઇન્જેક્શનના 15,000, તો કે ભલે ને 30,000, શું બચાવો મને, કઈ ન થાય. પણ એટલો બધો રાગ છે જીવને વર્તમાન પર્યાયમાં, એટલો બધો રાગ છે. ત્રીજ પર્યાયમાં જાય તો એથી વધારે રાગ હોય પાછો, એટલે જ એ ત્રીજ પર્યાયમાં ગયો છે, એનો રાગ એથી વધે, ઘટે નહીં. વિષ્ઠાનો કીડો થાય તો કે નહીં અહીંથી નથી ખસવું હવે, એમ કે જે અવસ્થામાં ગયો એ અવસ્થામાં એવું પ્રત્યક્ષપણે કરે છે જીવો, અને અનાદિકાળથી એમાં સૂતા છે એટલે ઊંઘી ગયા છે. ઊંઘે ઊંઘમાં ખબર પડતી નથી શું કે હું ક્યાં છું, એવું જીવને ભાન નથી કે હું ક્યાં છું ને શું કરી રહ્યો છું. એટલે કે અનાદિકાળથી તે રૂપ પોતાને અનુભવે છે, જેવી જેવી કર્મજનિત અવસ્થાએ ઉત્પન્ન થાય તે રૂપે પોતાનો અનુભવ કરે છે કે હું તો આ રોજ એમાં જરાક કોઈ ફેરફાર આવું બોલે તો માથું ઉતરી જાય, તમારાથી એમ બોલાય જ કેમ. અનાદિકાળથી તે રૂપ પોતાને અનુભવે છે. ભાવાર્થ આમ છે કે અનાદિકાળથી આવા સ્વાદને એટલે આવા અનુભવને સર્વ મિથ્યા દ્રષ્ટિ જીવો આસ્વાદે છે એટલે અનુભવ કરે છે. અનાદિકાળથી આ જ પ્રકારે બધા મિથ્યા દ્રષ્ટિ જીવો પોતાનો અનુભવ કરે છે કે હું દેવ છું, દેવ થયો ત્યારે હું દેવ છું, હું મનુષ્ય છું, મનુષ્ય થયો ત્યારે મનુષ્ય છું, હું સુખી છું, હવે મારી પાસે બધું નામ ડામ ને ઠામ છે માટે હું સુખી છું, વળી એમાં ફેરફાર થયો ત્યારે કે હું દુઃખી છું. આમ પર્યાય માત્ર ને પોતા રૂપે અનુભવે છે. જેવી જેવી સંયોગની અવસ્થા થાય છે એવો એવો પોતાને અનુભવે છે. રાજા પણ હું ને રંગ પણ હું. સર્વ જીવ રાશિ, તેથી સર્વ જીવ રાશિ એટલે જગતના બધા સ્વરૂપથી અજાણ એવા મિથ્યા દ્રષ્ટિ જીવો જેવું અનુભવે છે તે બધું જૂઠું છે. બધા સંબંધો જૂઠા છે. એક શાસ્ત્રમાં એવું એક કથા આવે છે, એક જીવને જ્ઞાન થયું, પૂર્વનું જાતિસ્મરણ જ્ઞાન થયું ઘણા ભવનું, તો કે આ બીજા જીવ સાથે મારા સંબંધ છે એની સાથે 18 જાતના સંબંધ થઈ ચુક્યા છે. કેટલા? 18. એક વખત હું એનો પતિ તો, એક વખત એ મારો પતિ તો, એક વખત હું બાપ તો, એક વખત એ મારો દીકરો, એક વખત હું માં તો, એ બધી મારી માં, એવા 18 વખત સંબંધ થઈ ચુકેલા અને જોવામાં આવ્યા. બસ પછી મોહ ન રહે, પછી વર્તમાન જે સંબંધ છે એનો મોહ છૂટી જાય. ત્યારે આવું બધું થઈ ગયું છે. અહીંયા એમ કે છે કે તારા ધ્રુવ સ્વરૂપને જો, મૂળ સ્વરૂપને જો, એ બધા સ્વપ્ન થઈ ગયા તારા, સૌથી બધા સ્વપ્ન થયા. તે બધું જૂઠું છે, કારણ કે એમાંથી એ કે સાચું દોર્યું નહીં, બધું જૂઠું છે. જીવનું તો સ્વરૂપ નથી, એવું કોઈ જીવનું સ્વરૂપ છે નહીં. જીવને કાંઈ એવું મૂળ સ્વરૂપમાં લાગુ પડે એવી પરિસ્થિતિ છે નહીં. કેવા છે તે સર્વ જીવો અથવા જીવ રાશિ? પ્રતિપદમ નિત્યમત્તા. હા, જેવો પર્યાય ધારણ કર્યો, જ્યારે જ્યારે જેવો પર્યાય ધારણ કર્યો તે જ રૂપે એવો મતવાળો થયો, એને એને જેમ દારૂમાં ઘેનની અસર ચડે છે એવી રીતે જેવો જેવો પર્યાય ધારણ કર્યો તે જ રૂપે એવો મતવાળો થયો, કે કોઈ કાળે કોઈ ઉપાય કરતા એને મતવાળા પણ ઉતરતું નથી. આજે દારૂ પીએ તો 4-6-8 કલાક એક દિવસે બે દિવસે ઉતરે, આ તો અનાદિકાળથી આ ઉતરતો નથી, એવું ચડ્યું છે. ઘણો ઉપાય કરે, શું ઘણો ઉપાય કરે તો પણ શું ગુરુ સમજાવે, શાસ્ત્ર વાંચે, સત્સંગ કરે, પણ બધી ઘરે જાય ત્યાં એમને મને લાગે આ દીકરા ના દીકરી આ બધું હે. ગુરુદેવ કહેતા કહેલું કુટુંબ, શું કહેલું કુટુંબ બોલતા હતા, એની કાઠિયાવાડી ભાષા છે, કહ્યું એટલે સારી રીતે પાંગરી હોય, બે ચાર દીકરા હોય, ત્રણ ચાર દીકરીઓ હોય, હા સારા વિવાહ હોય, સારા જમાય હોય, પછી બહુ બધી હારી આવી હોય, બાપુજી 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 કરીને હા ગાળી નાખે, ગુરુને તો બહુ મલાવતા, દ્રષ્ટાંતો દેવા મલાવતા ને હા, એમ કે તને બધા કુટુંબમાં ભાઈ ભાઈ કરીને બાપુજી બાપુજી કરીને મામણા શબ્દોથી મારી નાખશે, કે શું કે મામણા શબ્દો કહેતા હતા, એ કાઠિયાવાડી ભાષા છે, મામણા એટલે હું મીઠા લાગે એવા, અને તું આખે આખો ધરબાઈ જશે ને એમાં, તારા સ્વરૂપને ભૂલી જઈશ, મારે બધા અનુકૂળ બહુ, એમ કે મારે બધા અનુકૂળ બહુ, એવું એક કુટુંબ જોયું ને મુંબઈ માં, તે ઘણા વર્ષ પહેલાની વાત છે, 30 વર્ષ પહેલાની વાત છે, 3-4 દિવસ એને ત્યાં રહેલા, સિલ્ક મિલ હતી મુંબઈમાં, હજી હશે કદાચ, પણ તો ઘણા વખત મળતા નથી, બધું બહુ સરખાય બહુ, છોકરો પણ ખૂબ જ ડાયો વિવેકી, કોઈ મહેમાન હેમાન આવે તો એમ લાગે કે તો બાપ કરતા દીકરો હવાયો છે, એટલી આગતા સ્વાગતા કરે, બધા અનુકૂળ વેવાય ને દીકરો ને જમાય ને દીકરી ને બધા અનુકૂળ, બૈરા બૈરા બધા કોઈ પણ એને પ્રતિકૂળતા ની પૈસા પૂરા બધું પૂરું, રાતે ઊંઘ નો આવે, રાત પડે એટલે એને એમ થાય કે ઊંઘ નહીં આવે, શું કરું, પણ આટલી બધી અનુકૂળતા ને તને ઊંઘ નો આવે એનું શું કારણ, મને કેમ ખબર પડી, બેડરૂમમાં પ્રણવ પાસે નોવેલ પડી હતી, મોટી મોટા માણસ આવી છોટા બી ગયેલા, આ અમારે આ નોવેલ વાંચતા હશે, હું કેમ તમે નોવેલ વાંચો છો, મને કે હું રાત્રે નોવેલ ન વાંચું ને તો મરાઈ જાઉં, કે ઊંઘ જ ન આવે, આખી રાત ઊંઘ ન આવે, પછી બીજું દિવસે તબિયત બગડે, ખાધું પચે નહીં ને બેચેની થઈ જાય ને, આખી રાતે બેચેની ખૂબ રહીએ, આને હરખાઈ બધી, અને આને હું હું કરવા નહીં આવતું, કે જે મને સારા બધી અનુકૂળતા છે એવો જે રસ, અને એ અનુકૂળતા રહેશે કે નહીં રહે એનો જે ભય, આ બે કોન્ટ્રાડિક્ટરી પરિણામ એક સાથે થાય, માણસ બધું હરખું છે તો બીજી કોઈથી એમ થાય હવે આ ક્યારેક પાછો વિખાઈ જશે તો અમારો આ બધું વિખાવા બનશે, તો નથી જોવું, એક પ્રકાર એક્સિડન્ટ ભવી ગયા, માણસ ઉદાર હતા, ધર્મદામાં પૈસા વાપરે, ખૂબ ગરીબ ગુરબાને મદદ કરવી, બીજું ત્રીજું બહુ સજ્જન માણસ હતા, કાંઈ આવે નહીં બાપા, જે રસ લીધા હોય, આ ફલાણા મારા આમ ને આ મારા આમ ને આ મારા આમ ની જે રસ લીધા હોય એ તો ગતિમાં લઈ જાય, અજ્ઞાન ઘૂટ્યું હોય, મિથ્યા ઘૂટ્યું હોય તેની ગતિમાં જાય, આડોડાઈ કરી બધી, શું કર્યું, આડોડાઈ કરી, ભગવાનનું કીધું માન્યું નહીં, આડો આયલો, શું કહે છે કે જેવો પર્યાય ધારણ કર્યો તે જ રૂપે એવો મતવાળો થયો કે કોઈ કાળે પણ કોઈ ઉપાય કરતા એ ઘેર ઉતરતો નથી, એ મતવાળા પણ ઉતરતો નથી, એવા સંસારી જીવને આચાર્ય દેવ કરુણા કરીને એનું સ્વરૂપ દેખાડે છે,
કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જેવું છે તેવું અહીંયા દેખાડે છે, કે પર્યાય માત્ર અવધાર્યો છે પોતાને એવા માર્ગે તું નજા નજા, પર્યાય માત્ર પણ તું તને અવધારીને બેસી ગયો છું, એ રસ્તે નહીં તું છોડી દે, જો તું તને તારી પર્યાય માત્ર પણ જોઈશ તો બીજાને પણ તું પર્યાય માત્ર પણ જોઈશ, આમ થશે. અને જો તું તને આત્માપણે જોઈશ તો બીજાને પણ તું આત્માપણે જોઈશ, દ્રષ્ટિ એવી સૃષ્ટિ. બીજા તને પર્યાયપણે ઉધારીને ઘણા અપરાધ કર્યા, ઘણા પરિણામ બગાડ્યા, ને એના ફળમાં ઘણા દુઃખ ભોગવ્યા, એવા માર્ગે ન જા, એવા માર્ગે ન જાઓ, કેમ કે તારો એ માર્ગ નથી, તારો એ માર્ગ નથી, એ ઉપાય નથી, સુખી થવાનો એ ઉપાય નથી, માર્ગ એટલે ઉપાય. આ માર્ગ ઉપર આવો, અરે આ માર્ગ ઉપર આવો, બહુ કરુણાથી સંબોધન કર્યું છે, કેમ કે તારો માર્ગ અહીં છે, અહીં છે, ઇદમ પદમ ઇદમ પદમ, એમ બે વાર એમ લીધું છે, બે વખત ઓલામાં અપદ અપદ બે વખત લીધું હતું ને, એમ સ્વપદ ને પણ બે વખત લીધું છે, આ તારું પદ છે, આ તારું સ્વરૂપ છે, શું કેવું, કે યત્ર ચૈતન્ય ધાતુ, જ્યાં ચૈતન્ય ચેતના માત્ર વસ્તુનું સ્વરૂપ છે, એવું તારું સ્વરૂપ છે કે ચેતના માત્ર, માત્ર ચૈતન્ય, પણ આ સિવાય કાંઈ નહીં લેવું, મારે ન રાગ લેવો, ન રાગનો કોઈ વિષય છે એ રૂપે હું છું એમ ન લેવું. અને જો અંદરમાં તો એવું સ્વરૂપ તારે બનાવવાનું નથી, એવું સ્વરૂપે તું છો એમ જો. આચાર્ય દેવ શ્રી ગુરુ કરુણા કરીને અને અનુભવ કરીને કહે છે, પોતાનો અનુભવ છે, બીજા જીવો ઉપર કરુણા આવે છે, સાવ નિષ્કારણ કરુણા, કોઈ સકારણ કરુણા નહીં, સકારણ એટલે પોતાને કોઈ મતલબ છે એવું એમાં કાંઈ નથી, નિષ્કારણ કરુણા. મોક્ષ માર્ગમાં મોક્ષ માર્ગી જીવોને નિષ્કારણ કરુણા આવે આવે ને આવે છે. શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના જે પરિણામ છે એ નિશ્ચય મોક્ષ માર્ગ છે, અને જે આવા કરુણાના પરિણામ આવે છે તે વ્યવહાર મોક્ષ માર્ગ છે. નિશ્ચયની સાથે સાથે આવો વ્યવહાર હોય હોય ને હોય જ, અને એના ફળ સ્વરૂપે આ બધા શાસ્ત્રો લખાણા છે, એ કારણે આ બધા શાસ્ત્રો લખાણા છે. એવી દિશા પણ આવ્યા વિના રહીએ નહીં, અને એનું કારણ એને પોતાના ભૂતકાળનું ભાન છે, કે પૂર્વના મહાત્માઓએ નિષ્કારણ કરુણાથી મોક્ષ માર્ગ બતાવ્યો ત્યારે મેં જોયો ને, નહીં તો હું અનંતકાળથી રખડું છું, હું અનંતકાળથી રખડું છું, હવે આ રસ્તે આવ્યો ને સુખી થયો, એ તો કોઈ પૂર્વના મહાત્માઓની નિષ્કારણ કરુણાના ફળમાં છે ને, એટલે એને આવ્યા વિના એમ કે પોતાને ભાન છે, હું કેટલો દુઃખી થયો છું, હું કેટલો રખડ્યો છું, અને કેમ કરતા હું આ રસ્તે આવી ગયો, કે કોઈ મારો હાથ જાયલો ને હાથ જાળનારને નિષ્કારણ કરુણા હતી એને ખ્યાલમાં છે, બસ એને એ વસ્તુ ઉભી થયા વગર રહે નહીં. જ્યાં ચેતના માત્ર વસ્તુનું સ્વરૂપ છે, કેવું છે કે શુદ્ધ અશુદ્ધ સર્વથા પ્રકારે ઉપાધિ રહી છે, શુદ્ધ શુદ્ધ બે વાર કહીને બે વાર બોલીને અત્યંત ગાઢ કર્યું છે કે તારું સ્વરૂપ શુદ્ધ છે એટલે એકદમ શુદ્ધ છે, બેહદ શુદ્ધ છે, અનંતકાળ નિગોદમાં પ્રચુર કષાય કલંકના પરિણામ વચ્ચે રહેલો જીવ અનંતકાળ રહ્યો તો પણ સ્વરૂપનું શુદ્ધત્વ એમને રહ્યું છે. શરીર સ્વરૂપનું શુદ્ધત્વ એમાં કઈ ફેર નથી પડ્યો, એવું ને એવું કોરેકોરું નક્કોર રહેલું છે સ્વરૂપ. દુઃખ ખરેખર એ ખબર પડે તો એનો આનંદ આવ્યા વિના, જેમ પોતાની ખોવાઈ ગયેલી સંપત્તિ, ચોરાઈ ગયેલી લૂંટાઈ ગયેલી સંપત્તિ મળી જાય એમ ને એમાં કાંઈ પણ ઓછું થયા વગર તો આનંદ થાય કે ન થાય, એના જેવું છે. મફત નો વળીને ભોગવે છે, કેવી રીતે ભોગવે છે દુઃખ, ઉપાધિ વળીને. મફતનો કેમ કીધો કે તારે કઈ લેવા કે દેવા, જીવને શું લેવા દેવા છે, જે ફેરફાર થાય છે એ બધા સ્વરૂપ થી બહાર થાય છે અને એ ફેરફારો એમના રહી જશે ને તું કઈ નું ક્યાંય ફાયદો નહી. મારે આમ થઈ ગયું ને મારે આમ થઈ ગયું એની ઉપાધિ થી દુઃખી થાય છે, ટેન્શન માં આવે છે. જ્ઞાની ની દ્રષ્ટિએ તે ઉપાધિ મફત નહી છે, કેવી છે નકામી ઉપાધિ છે. ઉપાધિમાં એવો ઘેરાઈ જાય વાત મૂકી દો અને હળવો થાય તો એ જ પરિસ્થિતિમાં હાવ બહાર નીકળી જાય, જાણે કાંઈ છે જ નહીં. કલ્પના એ દુઃખ ને કલ્પના એ સુખ. શુદ્ધ શુદ્ધ બે વાર કહીને અત્યંત ગાઢ કર્યું છે, વળી કેવું છે સ્વરૂપ કે અવિનશ્વર ભાવને પ્રાપ્ત છે, ક્યારે પણ સ્વરૂપનો નાશ નથી, અવિનાશી પોતે છે, શુદ્ધ સ્વરૂપે અવિનાશી છે. આધાર લેવા માટે એમ કે છે જે વિનાશી પદાર્થોનો આધાર લઈને ભય અને દુઃખનો અનુભવ કરે છે એને શાશ્વત અવિનાશી પદાર્થનો આધાર લેવડાવીને સુખી કરે છે. અવિનાશ્વર ભાવને પ્રાપ્ત છે શા કારણથી કે સ્વરસ ભરત ચેતના સ્વરૂપના ભારથી, એટલે વાસ્તવિકપણે એમ છે એમ કે છે. અર્થાત કહેવા માત્ર નથી, સત્ય સ્વરૂપ વસ્તુ છે એ તો માને તો એમ છે ને ન માને તો પણ એમ જ છે, ન માનીને દુઃખી થશે માનીને સુખી થશે, વસ્તુ કઈ બદલી જવાની નથી. હીરાને કાચ માનીને ફેંકી દે તો એ કાચ થઈ જતો નથી અને કાચને હીરો માનીને હાચવી રાખે તો કઈ એ હીરો થઈ જતો નથી, વસ્તુ બદલતી નથી. એમ જીવ પોતાના સ્વરૂપમાં સ્વીકાર ન કરે શ્રદ્ધા જ્ઞાનમાં તો દુઃખી થાય, પણ કઈ વસ્તુ કઈ બદલી ન જાય, કઈ એ તો એવી નીવી રહેવાની છે. ચેતના સ્વરૂપના ભારથી અર્થાત કહેવા માત્ર નથી, સત્ય સ્વરૂપ વસ્તુ છે. સત્ય સ્વરૂપ એટલે નક્કર વસ્તુ એમ જ છે, તેથી નિત્ય શાશ્વત છે. પોતે નિત્ય શાશ્વત છે અને મારો નાશ ક્યારે થવાનો નથી, કોઈ કરી શકવાનું નથી. એ જીવને નિર્ભય અને નિશંક ને નિર્ભય થવા માટે એકદમ આધારભૂત પદાર્થ છે. ગમે તે થાય સ્વરૂપને શું થવાનું છે, એકદમ કાયમ બી થાય તો સ્વરૂપને શું થવાનું છે, એકદમ કઈ થવાનું નથી, એમને રહેશે. ઉપાધિ કર દુઃખી થાય એને કામ મફત નો છો, પછી તારા સ્વરૂપે તું શાશ્વત છો અને તારું સુખ તારા સુખ થી ભરેલો છો, અનંત સુખ ધામ છો અને તારી સુખ ની નિધિ ને સંભાળ. ગમે તે આ પરિસ્થિતિમાં સુખ અંદર થી આવેલું જ આવશે. વિશ્વાસ આપવો, ભાવાર્થ આમ છે કે જેને એટલે પર્યાય ને મિથ્યા દ્રષ્ટિ જીવ પોતારૂપ જાણે છે તે તો સર્વ વિનાશક છે, તેથી જીવનું સ્વરૂપ નથી. શું કહે છે, જે પર્યાય ને એ પોતાનું સ્વરૂપ માનીને અનુભવ કરે છે કે હું ફલાણો ફલાણો, એ તો વિનાશિક છે, એ કઈ જીવનું સ્વરૂપ નથી. જીવનું સ્વરૂપ તો અવિનશ્વર છે, અવિનાશી છે, પર્યાય બદલે છે, પોતે બદલતો નથી. અત્યારે એમ જ કે છે ને કે 50 વર્ષ પહેલા હું બાળક હતો, પછી 15 વર્ષ પછી પાછો યુવાન થયો અને હવે હું વૃદ્ધ થયો. હું તો એનો એ રહ્યો, થયો એ શું કે એ તારું સ્વરૂપ નહોતું, જે કઈ થયો ગયો તે કઈ તારું સ્વરૂપ. જે પર્યાય ને મીઠા દ્રષ્ટિ જીવ પોતારૂપ જાણે છે તે તો સર્વ વિનાશક છે, વિનાશિત છે માટે તે જીવનું સ્વરૂપ નથી, કેમ કે જીવ અવિનાશી છે. ચેતના માત્ર જીવ અવિનાશી છે અને તેથી તે જીવનું સ્વરૂપ છે. આમ કહીને સંસારમાં દુઃખી થતા પ્રાણીને શ્રી ગુરુ નિષ્કારણ કરુણાથી સંબોધન કરીને સ્વરૂપ દેખાડે છે. જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ, એ 38મો પ્રશ્ન છે. પછી આપણે જોઈએ છીએ 142મો પ્રશ્ન. આ કળશમાં સ્વાનુભવ સિવાય આત્મકલ્યાણનો બીજો કોઈ માર્ગ નથી, ઉપાય નથી, એવી એક ચોક્કસ વાત કરવા માંગે છે. તારું આત્મકલ્યાણ કરવા માટે સ્વાનુભવ સિવાય કોઈ ઉપાય નથી. તો કે બીજા ઉપાય કરે છે ને જીવ, કોઈ તપ કરે છે, કોઈ વ્રત કરે છે, કઠિનમાં કઠિન સાધના ને આરાધના કરે છે એમ કહેવાય છે. કઠિન એટલે દુઃખ થાય એવા, દુઃખી થાય એવા, તો એ કોઈ ઉપાય નથી, એવો કોઈ ઉપાય નથી. એક સ્વાનુભવ સિવાય કોઈ ઉપાય નથી એ વાત અહીંયા બહુ વજનથી કહે છે, જોરથી કહે છે. ઉપસર્ગ લાગે છે એ જુદા જુદા લાગે છે, એ પ્રમાણે એના અર્થ થાય છે. જેમ કે વિરાધના, તો ઉલટું સાધવું, સાધના એટલે સુરતું સાધવું, સાધના ને વિરાધના રાજ ધાતુ સમૂહ. આરાધના ને સાધના એક અર્થમાં છે, વિરાધના વિરુદ્ધમાં જાય છે. કૃષ્ણતાનું સ્વયમેવ દુષ્કરે કરે હે મોક્ષોન્મુખૈ હે કર્મભિઃ કૃષ્યતામ ચ પરે મહાવ્રત તપો ભારેણ ભગ્નાસ્થિરમ સાક્ષાત મોક્ષમ ઇદમ નિરામય પદમ સંવિજમાનમ સ્વયં નાનમ નાન ગુણમ વિના કથમપી પ્રાપ્તમ ક્ષમંતે નહિ. અર્થ છે કે પરે ઇદમ જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ કથમપી નહિ ક્ષમંતે. આત્માનું જે સ્વરૂપ છે એ કઈ રીતે પ્રાપ્ત થાય, શું તપ કરવાથી પ્રાપ્ત થાય, નાવ્રત કરવાથી પ્રાપ્ત થાય, તો કે એ બધું કરીને તારે ક્લેશ પ્રાપ્ત કરવો હોય એટલો કર. શું કીધું આચાર્ય દેવે, તારે કાય ક્લેશ કરવો હોય એટલો કર, અને એક કાય ક્લેશ કરીને તું ભાંગીને ભૂકો થઈ જા. એટલે શરીર તું, એટલે શરીરને તું માને ને, શરીરને ખવડાયું નહીં, ભાંગીને ભૂકો થઈ જા શરીરનો, આત્મસ્વરૂપનો અનુભવ નહીં થાય, પ્રાપ્તિ નહીં થાય, નિર્વાણ પદની પ્રાપ્તિ નહીં થાય. બહુ ચોખ્ખું લેખ છે, નિર્જરાનો અધિકાર છે ને. સંપ્રદાયમાં જીવો આવું બધું કરીને વ્રત તપ કરીને નિર્જરા થતી હોવાનું માને છે, અહીંયા આચાર દિવસ ચોખ્ખી ના પાડે છે. શુદ્ધ સ્વરૂપ અનુભવથી ભ્રષ્ટ છે જે જીવ, અનાદિથી જીવને પોતાના મૂળ સ્વરૂપનો અનુભવ નથી, ખબર જ નથી. અનુભવ તો કરે ક્યાં છે, હું કેવો છું એ જાણે ખબર નથી. જેવું શરીર મળ્યું એવો હું જા, એવા જીવને પૂર્વે જ કહે છે કે તું સમસ્ત ભેદ વિકલ્પથી રહીત નાન માત્ર વસ્તુ. હું કેવો છું, સમસ્ત વિકલ્પ થી રહી જ્ઞાન માત્ર, નિર્વિકલ્પ જ્ઞાન માત્ર વસ્તુ છો. તેને શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ વિના પ્રાપ્ત કરવાને હજાર ઉપાય કરવામાં આવે, કરોડ ઉપાય કરવામાં આવે, તો પણ નિશ્ચયથી સમર્થ થતા નથી. સુખી વાત કરી છે, તારા સ્વરૂપની પ્રાપ્તિ તારા સ્વરૂપ અનુભવમાં છે, એને છોડીને તું હજાર ઉપાય કરોડ ઉપાય કર, સ્વરૂપ પ્રાપ્તિ નથી. એટલા માટે આ વિશેષ સ્પષ્ટ કરવો આચાર્યશ્રીને અનુકૂળ લાગ્યો છે કે જીવો ખોટો ઉપાય કરીને સમય અને શક્તિ બરબાદ કરે છે, એટલા માટે સ્પષ્ટ કરે છે કે સાચા માર્ગે સાચા ઉપાયમાં સમય અને શક્તિ ખર્ચ તો તારી આત્મસિદ્ધિ છે, અને નહીતર એની એ દશા છે, તારી કાંઈ ફેર નહીં પડે. શુદ્ધ સ્વરૂપ અનુભવથી જે ભ્રષ્ટ છે જીવ, ફરે એટલે અનાધિકાર છે, આ સ્થિતિ છે. તેને આગળ એ કહ્યું છે એમને કે નાદ માત્ર વસ્તુ અનુભવ કરવા યોગ્ય છે. જ્ઞાનના પર્યાય વસ્તુનું સ્વરૂપ છે, તેથી શુદ્ધ સ્વરૂપ છે. પર્યાય માત્રને અવધારતા વિકલ્પ ઉપજે, પણ જ્ઞાન માત્ર વસ્તુને અવધારતા નિર્વિકલ્પ અનુભવ થાય, એમ આગળ કર્યું છે. પૂર્વે કહેલ છે કે જ્ઞાન માત્ર વસ્તુ તેને પ્રાપ્ત કરવી હોય તો શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ વિના બીજા કરોડ ઉપાય કરવામાં આવે તો પણ પ્રાપ્ત અને શુદ્ધ સ્વરૂપ નો અનુભવ કરવો એ જ તારો ધર્મ અને એ તારો ગુણ છે. ગુણ શબ્દ એમને એમ આપ્યા છે કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના, જ્ઞાન નામ આત્મા, આત્મા જ્ઞાન ગુણ વિના, એટલે પોતાનો સ્વયંનો અનુભવ કર્યા વિના કથમપી પ્રાપ્તું ક્ષમંતે નહીં, કોઈ રીતે પ્રાપ્ત થવા માટે ક્ષમતા ધારણ કરતો નથી, બાકી બધો ક્લેશ છે એમ કહે છે. સ્વરૂપને અનુભવો તે જ આત્મશાંતિ છે, એ સિવાય બીજું બધું કરવું તે ક્લેશમય છે એમ કહે છે. કેમ કે નિરર્થક જશે. કેવું છે જ્ઞાનપદ એટલે પોતાનું સ્વરૂપ, કે પ્રત્યક્ષપણે સર્વથા પ્રકારે મોક્ષ સ્વરૂપ છે, અસંગ તત્વ છે, ક્યાંય બંધાણું નથી, અવધ સ્પષ્ટ છે, પ્રત્યક્ષપણે એમ કે છે. અને સર્વથા પ્રકારે સ્વરૂપ અબંધ છે, મોક્ષ સ્વરૂપ જ છે. તું મોક્ષ સ્વરૂપ છો, તું છો મોક્ષ સ્વરૂપ, આત્મસિદ્ધિમાં લીધું ને. અબાધ્ય અનુભવ જે રહે તે છે મોક્ષ, તે છે જીવ સ્વરૂપ, એ મોક્ષ સ્વરૂપ જ છે. વળી કેવું છે કે નિરામય પદમ, જેટલા ઉપદ્રવ ને ક્લેશ છે તે સર્વથી રહી છે. સ્વરૂપમાં ઉપદ્રવ થઈ શકતો નથી કે કરી શકાતો નથી, તો બાધા આવી જાય, સ્વરૂપ અભ્યા બાદ છે. માટે જીવનું સ્વરૂપ છે એ ઉપદ્રવ રહિત છે, ક્લેશ રહિત છે. એવા સ્વરૂપને ભૂલીને ક્લેશ કરે છે. જે જીવ ક્લેશ કરે છે તે પોતાના સ્વરૂપને ભૂલીને ક્લેશ કરે છે, પછી સ્વરૂપમાં ક્લેશ નથી, ઉપદ્રવ નથી, એને નિરામય પદ કહે છે. આ શબ્દ વેદાંતની અંદર આયુર્વેદમાં વાપરે છે. આયુર્વેદ એટલે આ શરીર વિજ્ઞાન, તમે બી વિજ્ઞાન આયુર્વેદ કહે છે ને, વેદાંતમાં ચારમાં, ચાર વેદમાં એક આયુર્વેદ છે, એમ આખું શરીર વિજ્ઞાન છે. બુદ્ધિ દર્શન માંથી બધું બનેલું છે, ભગવાનની વાણીમાં બધું આવ્યું છે. એટલે આયુર્વેદ ને ભગવાનની વાણી કહે છે. એમાં શરીર નિરોગી થાય એટલે એને નિરામય શરીર કહેવાય છે. કેવું? નિરામય શરીર કહેવાય છે. અને આત્મા પણ, આત્માને જે દુઃખ ને ક્લેશ છે એ એનો રોગ છે, એ રોગ મટે ત્યારે આત્મા પણ નિરામય થઈ ગયો. પર્યાય અપેક્ષા એ દ્રવ્ય તો છે જ, દ્રવ્ય તો સ્વરૂપ નિરામય જ છે, ક્લેશ રહિત ને ઉપદ્રવ રહિત છે. ભાન કરવાથી તેવા પરિણામ થાય ને બેભાન પણ આમાં ઉલટા પરિણામ થાય. બસ જે મુખ્ય વાત છે તરંગ લેવાનો આ જગ્યાએ છે. ભાન કરે સ્વરૂપનું તો શાંત સમાધિ પરિણામ થાય, બેભાન પણ એ ક્લેશ ને દુઃખ થાય. બસ જેટલા ઉપદ્રવ અને ક્લેશ છે તેનાથી રહિત છે. વળી કેવું છે કે સ્વયં સંવેદ્યમાનમ પોતાથી આસ્વાદ કરવા યોગ્ય છે, પોતાથી અનુભવ કરવા યોગ્ય છે. એટલે કે પોતાનો અનુભવ કરવા માટે એને કોઈની જરૂર નથી. કેમ કે જ્ઞાન વિધન નિરંતર ચાલે છે. આ બાળ ગોપાળને આ બાળ ગોપાળ ને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા નિરંતર અનુભવમાં આવી રહ્યો છે. સમસ્યા ને અઢાર મીઠા થાય એની ટીકા છે. આ ગ્રંથ ને 17-18 ગાથાની ટીકા છે. સ્વરૂપ તો બનાવવાનું નથી લાવવાનું નથી, પણ તારું સ્વસંવેદન પણ બનાવવાનું ને લાવવાનું નથી. સૌને અનુભવમાં આવી રહ્યો છે. સ્વયં સંવેદ્યમાન છે કે છે, સ્વયં અનુભવમાં આવી રહ્યો એવો જ છે. તો તારું ધ્યાન બીજે છે એટલે તને ખબર નથી. તને બીજે આકર્ષણ છે એટલે ધ્યાન ત્યાં જાય, તારું ખેંચાયેલું રહે છે એટલે અંદર સ્વસંવેદન ચાલે છે, તને માલુમ પડતું નથી. આટલી વાત છે. ભૂલ દેખાડે છે, ભૂલ મટાડે એટલે તું સ્વયં સંવેદ્યમાન છો. સ્વયં સંવેદ્યમાન નો અર્થ જ એ છે, પોતાથી પોતાને કોઈની અપેક્ષા વિના વેદન ગોચર થઈ રહ્યો છે એ ઓજી, તે સ્વયં સંવેદ્યમાન જીવ છે. એક માણસ ડાયો હોય ગાંડો થાય ત્યારે મને કેવું આશ્ચર્ય થાય છે, કેવી ડાઈ ડાઈ વાત કરતો હતો. એ જ માણસ ગાંડો થાય ત્યારે કામ પોતાનું માથું પડે ને કામ પડે. એવું છે, શરીરની જીવની અવસ્થામાં વિપરીતતા થાય ત્યારે પણ એની મોટી ગડબડ થાય છે, અને અવિપરીતતા થાય એટલે ત્રણ લોકનો નાથ થઈને સિદ્ધાલયમાં બિરાજે. અવસ્થા ફેરે ફેર છે, અવસ્થા ફેરે ફેર છે. ઉપદેશ અવસ્થાને અનુલક્ષીને છે. જેટલો ભગવાનનો ઉપદેશ છે તે અવસ્થાને અનુલક્ષીને છે. મોક્ષ સાક્ષાત મોક્ષમ ઇદમ નિરામય પદમ સંવેદ્યમાનમ સ્વયં. પોતાથી જ વિદાયો છે, પોતાથી જ અનુભવાયો છે. પરલક્ષ મટાડે એમ કે છે. આટલું કરવાની જરૂર છે. જેમ નળની ચકલી ખુલેલી છે, પાણી નળમાં ભરેલું છે પણ પાણી નીચે આવતું નથી. કેમ આમ થયું? કચરો અંદર ભરેલો છે, કચરો કાઢ્યો પછી કઈ કરવાનું ખરું? તમે પાણી લાવવાનું નથી ને નળની ચકલી ખોલવાની નથી, સીધો દંડોળો નીચે. આવું છે, હા અવરોધ છે એને કાઢી નાખે એમ કે છે. પાણી ને નળમાં કચરાનો અવરોધ હતો, અવરોધ કાઢી નાખતો એમ કે છે. બાકી બધું તૈયાર છે, એવર રેડી, કાયમ માટે તૈયાર છે. નિરંતર વિધન ચાલી રહ્યું છે. આત્મા કારણ શુદ્ધ પરમાત્મા તરીકે ઉભો છે સાક્ષાત મોક્ષ સ્વરૂપે. અવરોધ ને દૂર કરો, એટલી વાત છે. પછી તો જે અંદર થી શાંતિ નો સ્ત્રોત આવશે એ કાયમ નો પ્રવાહ ચાલુ થઈ જશે, અને પછી તમે એ સ્ત્રોત માં અધૂરા પણ છે એ પણ પોષાશે. આ છે તો અમૃત, પણ ધીમી ધારે અમૃત પીવાય એ અમને પોષાતું નથી. પછી તો ઉછળતો દરિયો અંદર જોયો હોય એને ધીમી ધાર કેમ ફાવે, એ તો દરિયામાં ડૂબી જાય, આનંદ સમુદ્રમાં નિમગ્ન થઈ જાય છે. અને પરમાનંદ પદે સિદ્ધાલયમાં શાશ્વત બિરાજમાન થઈ જાય છે. એવું સંવેદ્યમાન સ્વયં, એવું પોતાથી સ્વસંવેદન માં આવી શકે એવું સ્વરૂપ છે. આ વાત સંવેદ્યમાન ની વાત આચાર્ય દેવે બીજા પ્રવસોમાં પણ કરી છે. આત્મન તત્વ જ્ઞાન માત્ર અવસ્થિત અખંડમ એકમ અચલમ સ્વસંવેદ્યમ અબાધિત. સ્વસંવેદ્યમ અબાધિત, અબાધાપણે જેને બાધા ન, એના સ્વસંવેદન રોકી શકાતું નથી, ચાલુ જ રહે છે, એવું સ્વરૂપ છે. નહીંતર જીવ શું કરે છે, મુમુક્ષ એમ કે છે કે જ્ઞાની ને તો જ્ઞાન દિશા છે, અમારે શું કરવું, અમારી પાસે ક્યાં જ્ઞાન દિશા છે? ભાઈ તારી પાસે પણ સ્વસંવેદન ની દિશા છે. અહીં સુધી રાખીએ, જે બાકી છે આપણે.